नमो अरिहंतान नमो सिद्धानं नमो आयरियाणं नमो उवजायानं नमो लोये सर्वसाहूं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जय धर्मोऽस्तु मंगलम् मोक्षमार्गस्य नेतारं भेतारं कर्म भूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणवत्तये तत्त्वार्थ सूत्र ग्रंथना आधारे अपने जीवो नी चर्चा जीवोना भेद प्रभेद नी चर्चा करी रहा है। एमा जो आपने लास्ट बे क्लास पहला बीजा अध्याय ना 21मा सूत्र सुधी चर्चा थई गई है। आज 22 थी आगळ लगभग कदाच 25 सुधी अपने बात करवानी कोशिश करशु। जो आ विश्व में जीवो केटला छे केटला अनंत આ વિશ્વમાં જીવો કેટલા છે કે અક્ષય અનંત છે। અનંતના બી ઘણા ભેદ થાય છે, અનંતમાં અનંત ભેદો હોય છે। તો એમાં મુખ્ય બે ભેદ, એક કહેવાય સક્ષય અનંત અને એક કહેવાય અક્ષય અનંત, જે હમણાં પાંચ પરાવર્તનની ચર્ચા થઈ ને। તો આ પાંચેય પરાવર્તન કેવા છે કે સક્ષય અનંત છે, કેમ કે ક્ષય થઈ જાય છે। ઇવેન્ચ્યુઅલી તો ગમે તે પરાવર્તન હોય પૂરું થાય છે ને, અને એવા અનંત પરાવર્તન જીવ કરી ચૂક્યો છે। તો એ કાળ ભલે અનંત અનંત કાળ છે, પણ ક્યારે ને ક્યારે તો એનો અંત આવે છે, માટે એ સક્ષય અનંત છે। અને આ જીવ, આ વિશ્વમાં જીવ છે, એને તમે એક એક કરીને ગણ્યા જ કરો। સમજો સૌધર્મ ઇન્દ્રનું 33 સાગરનું આયુષ્ય, અરે આપણે સર્વાર્થ સિદ્ધિના દેવનું 33 સાગરોપમનું આયુષ્ય છે ને, તો સમજો કે દર સમય એક જીવનું નામ અથવા એક જીવને ગણે તો એના પૂરા આયુષ્ય દરમિયાન કેટલા જીવોને ગણી શકે? 33 સાગરના સમય જેટલા હોય એટલા, તો એ તો અસંખ્યાત જ છે, એ તો અસંખ્યાત જ છે। ચલો ઇન્દ્ર જાય, પછી બીજો ઇન્દ્ર આવે, પછી ત્રીજો ઇન્દ્ર આવે, અને જીવોને ગણ્યા કરે તો કેટલા જીવોને ગણાય? ખ્યાલ આવે? તો એ બધા મળીને અસંખ્યાત જ થાય। જો અનાદિકાળથી આ જીવો નિગોદમાંથી નીકળ્યા કરે છે અને 608 જીવ મોક્ષમાં જયા કરે છે, એમ કરી કરીને જે સિદ્ધ દશા છે ત્યાં પણ અનંત જીવો થઈ ગયા છે, અને તો પણ આ જે જીવોની સંખ્યા છે એમાં એક એમ કે ને નિગોદનું એક શરીર બી ખાલી નથી થયું, હજી એટલા બધા જીવો ત્યાં પડ્યા છે। ખ્યાલ આવે છે? જો આ કર્ણાનિયોગની બધી વાતો છે ને અજબ ગજબની છે, જેટલું સાંભળો ને એટલું આપણને અંદરથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે। બોલો આ લોકમાં જો આ નવું હશે કદાચ ઇન્ટરેસ્ટિંગ, આ લોકમાં નિગોદના શરીર કેટલા? બોલો કોઈએ સાંભળ્યું છે ક્યારેક? હિતુભાઈ ખ્યાલ છે? ના ના, નિગોદ એટલે એક શરીરમાં અનંત જીવો, બરાબર? કેટલા અનંત? કે જેટલી સિદ્ધ રાશિ છે એના કરતા બી અનંત ગણા જીવ એક નિગોદના શરીરમાં હોય। પણ પ્રશ્ન એ છે કે નિગોદના શરીર કેટલા પ્રકાર નહી, કાઉન્ટિંગમાં સંખ્યામાં અનંત નથી। જો નિગોદના શરીર અનંત નથી, અસંખ્યાત્મા છે। આ લોકના જેટલા પ્રદેશો છે ને આકાશના, એવા 5 વાર તમે લખીને મલ્ટીપ્લાય કરો એટલે 5 વાર લોક, ખ્યાલ આવ્યું ને? એટલા નિગોદના શરીર છે, અસંખ્ય લોક પણ નથી અને એક લોક પ્રમાણ પણ નથી, 5 લોક પ્રમાણ છે। ખ્યાલ આવ્યો? હવે એમાંથી એક શરીર પણ અનંતકાળમાં ખાલી નહીં થાય, તો આટલા 5 લોક પ્રમાણ એટલે કેટલા બધા અસંખ્ય શરીર થયા, ખ્યાલ આવે છે ને? એટલા જીવો ક્યારે સંસારમાંથી મુક્ત પ્રાપ્ત કરશે? ક્યારે મુક્તિ પ્રાપ્ત નહીં કરે। એટલે કે આજે જીવોની સંખ્યા, આ કાળનું પરિણમન, આ બધી જે સંખ્યા છે એ કેવી સંખ્યા છે? આ બધી અક્ષય અનંત સંખ્યાઓ છે. ખ્યાલ આવે છે? જો થોડુંક સમજવા માટે કહું છું કે આ બાજુ અનંત જીવો નિગોધમાં છે અને આ બાજુ અનંત જીવો સિદ્ધમાં છે. હવે અહીંયા વચમાં અનંત કાળ વયો જાય તો બી એક દિશામાં જ જીવો જાય છે ને, નિગોધમાંથી સિદ્ધ જતા જાય જતા જાય જતા જાય. પણ આ જે કાળનું પરિણમન જેટલું આપણે માપી શકીએ, જે અનંત કાળ, ઇઝ વેરી વેરી સ્મોલ કમ્પેર્ડ ટુ જીવની સંખ્યા. તો ઓલા ત્રણ કાળના સમયોની તો સંખ્યા તો ખ્યાલ આવે છે ને, એ તો હજી આના કરતા અનંત ગણા પૂતગલ, એના કરતા અનંત ગણા કાળના સમય. એટલે જે અનંત કાળ જેવું આપણું માપી શકાય છે એ તો એ બહુ નાનો અનંત છે. જો કેટલું કહીએ, આમાં તો જેવો ભાવ ભાષણ થાય એ જેટલો તમે સ્વાધ્યાય કરો એટલું તમને અંદરથી વધારે ભાવ ભાસે, અને એટલો અંદરથી વૈરાગ્ય ઉત્પન્ન થાય કે આખા વિશ્વની સામે આપણી શું સત્તા છે. આપણે તો સાવ એક નાનકડા જીવ, એ પણ આ મનુષ્ય ગતિમાં પામર પર્યાયમાં પંચમ કાળમાં, એમાં આપણા જે સંયોગો છે એ સંયોગોની પણ એટલી ઓછપ છે કે એને કંઈ કહી શકાય એવું નથી. ખ્યાલ આવે છે? આપણે લાસ્ટ જેને યાદ હોય, બે ક્લાસ પહેલા વાત થઈ હતી કે ભરત ચક્રવર્તીના પુત્રને એક કલાકની 1 કરોડ સ્વર્ણ મુદ્રા તો એને ઉભા રહેવા માટે આપતા હતા. હવે એની સામે આપણા સંયોગોની શું કિંમત છે? ખ્યાલ આવે છે કે નહીં? એટલે જો બધી જ રીતે આપણી જે વર્તમાન અવસ્થા છે એ એકે પ્રકારે ક્રોધ માન માયા લોભ કશાય કરવા લાયક જ નથી. પણ એની સામે જે આપણા સ્વભાવની અગાધતા જે છે, જે પર્યાયની પામરતા છે, એ તો જે છે એ તો હવે આપણા પુણ્યના ઉદય એવા છે. પણ એની સામે જે સ્વભાવની અગાધતા છે તો એનું પણ કોઈ માપ નથી. જેવી રીતના આપણે ત્રણ કાળના સમયોની વાત કરી તો એના કરતા અનંત ગણા આકાશના પ્રદેશ અને એના કરતા અનંત ગણા મારામાં ગુણો છે. બધા દ્રવ્યમાં તો છે જ, મારામાં પણ એટલા ગુણો છે અને એ એક એક ગુણોનું સામર્થ્ય એટલું છે કે જેવી રીતના કેવલ જ્ઞાનમાં લોકાલોક જણાય છે તો બેહદ જ્ઞાનની તાકાત છે. એવી રીતના જે શ્રદ્ધા ગુણ છે તો પોતામાં આત્મીયતા કરવાની બેહદ તાકાત છે. ચારિત્ર ગુણમાં જે વિતરાગ ભાવ, એટલે એક જગ્યાએ સ્થિર રહેવાની, લીન રહેવાની બેહદ તાકાત છે. એવી રીતના સુખ આદિમાં બેહદ તાકાત છે. ખ્યાલ આવ્યો ને? એક એક શક્તિમાં એવી બેહદ સામર્થ્ય છે. અને એવા અનંત અનંત સામર્થ્યવાન હું જીવ આ સાક્ષાત ઉભો ને, બેનશ્રી કહે ને કે આ હું અહીંયા સાક્ષાત ઉભો છું ને, હાજરા હજુર, શું એવો કઈક શબ્દ છે ને કે આ જાગતો જીવ ઉભો છે, ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થઈ શકે, પ્રાપ્ત થઈ શકે એવું છે. કેમ કે એ જીવ જણાય છે આપણને, આ સાક્ષાત જ્ઞાનમાં પકડી શકાય છે ને કે અહીંયા જ્ઞાન નામની કોઈ અવસ્થા ચાલી રહી છે અને જ્યાં જ્ઞાન તે આત્મા. એટલે કે અહીંયા મારી એક જીવંત જ્વાલા અહીંયા પ્રગટ ઊભી છે ને, બસ એ જ હું છું, એટલો નિર્ણય કરવાનો છે આપણે અને આનંદ સંસારનો અંત આવી જાય. પણ તોય અનાદિકાળથી આપણે આ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે તો એવા કયા કયા જીવો છે એની અહીંયા ખાલી આપણને ભેદ પ્રભેદ કરીને આપણને એક સામાન્ય જ્ઞાન આપે છે. જો તત્વાર સૂત્ર જે ગ્રંથ છે એ પર્યાયની દ્રષ્ટિથી લખાયેલો ગ્રંથ છે, વ્યવહાર નહીંની અપેક્ષા એ કે જીવોના ભેદ પ્રભેદ, કે એકવાર આપણને ખ્યાલ તો આવે કે અહીંયા બધે જીવો છે તો હિંસા આદિના પાપથી પણ બચી શકીએ અને આપણને વૈરાગ્યમાં પણ વૃદ્ધિ થાય એ ભાવનાથી અહીંયા આખી વાત કરવામાં આવી છે. જો આપણે આગળના થોડા સૂત્રનું રિવિઝન પણ કરીએ, આપણે લગભગ 15મા સૂત્રથી ઇન્દ્રિયનું પ્રકરણ ચાલી રહ્યું છે. તો એના કરતા હંમેશા જીવો વધારે હોય. આપ એમ ઇમેજિન કરો કે જેટલો અનંત કાળ આપણે આગળ જઈએ, જેટલો અનંત કાળ આગળ જઈએ તો જીવ એના કરતા હંમેશા વધારે છે. ખ્યાલ આવ્યો ને? એટલે આપણું જેટલું ઇમેજિનેશન થઈ શકે ને કે જો આટલો કાળ ગયો, આટલા જીવો સિદ્ધ ગયા તો ઓલા જીવ એનાથી વધારે છે, તો ક્યારે અંત આવે? અખૂટ પુરવઠો છે. ખ્યાલ આવે? અખૂટ નિધિ છે ત્યાં પણ, એ જીવોની અખૂટ રાશિ છે. ત્રણ કાળમાં એમ કહેવાય ને કે જેટલા સિદ્ધ ભગવાન થશે એનાથી એક નિગોદનું શરીર પણ ખાલી નહીં થાય. આટલા અસંખ્ય શરીરની તો વાત જ જવા દો, એક પણ ખાલી નહીં થાય. હા બોલો. ઘણા આનંદ ઘણા વધારે છે, બરાબર છે, પણ ભવ્ય જો આખા જીવ રાશિમાં એનો અનંતમો ભાગ સિદ્ધ ભગવાન, એનો અનંતમો ભાગ અભવ્ય રાશિ. એટલે બાકીના મેજોરિટી જીવ તો ભવ્ય છે, પણ એ ભવ્યમાંથી પણ એનો અનંતમો ભાગ જ ત્રણ કાળમાં મોક્ષ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જો આ વાત ગભરાવવા માટે નથી, પણ આ વાત આપણને એક અંદરથી એવી જાગૃતિ ઉત્પન્ન કરવા માટે છે કે આપણો આ મનુષ્ય ભાવ છે ને એ બહુ અમૂલ્ય છે, એમ જ એળે વ્યર્થ કરી નાખવા જેવો નથી. એક તો મનુષ્ય ભાવ, એમાં ઉપરથી આપણને જૈન કુળ, ઉપરથી પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની ધર્માત્મા જે આપણને સાચો ઉપદેશ આપીને ગયા છે, આપણને એ સાંભળવાની જાણવાની રૂચિ છે, આપણને એક ધર્મ પ્રત્યે અંદરથી એક જાગૃતિ છે, અંદરથી એક આપણને એક લાગણી છે કે નહીં આ જ વસ્તુ કરવા લાયક છે. આ ઉત્તરોત્તર પુણ્યનો ઉદય વધારે ને વધારે છે. ખ્યાલ આવે? હવે આટલું બધું મળ્યું એના પછી જો આપણે આ ભાવ આમ જ જવા દઈએ તો એ તો ટોડરમલજી કહે છે મોક્ષના પ્રકાશકમાં કે કોઈને જે ઓલું એમ કહેવાય ને શું એક ચિંતામણી રત્ન મળે, ચિંતામણી રત્ન એટલે કે જે વિચાર કરે અને સામે એ રત્નથી હાજર થઈ જાય, એ એમ વિચાર કરે કે મને મોટો મહેલ જોઈએ છે, તો એ રત્નના બળથી એ મોટો મહેલ તૈયાર થઈને ઊભો રહી જાય. જે વિચાર કરો એ મળી જાય, અને એવો ચિંતામણી રત્ન કોઈ આપણા ઘરના છાપરા ઉપર કાગડો બેઠો હોય એને ઉડાવવા માટે તમે ફેંકી દો તો ટોડરમલજી કહે છે કે ભાઈ એ જીવના તો એની અભાગ્યનો મહિમા અમે કહી શકતા નથી. ખ્યાલ આવે છે ને? એ જીવ આપણે છે, એ આપણા માટે ટોડરમલજી કહે છે. ખ્યાલ આવે ને? એટલે આટલી બધી આપણને નિધિઓ મળી છે તો એનો પૂરો સદુપયોગ આપણે સ્વાધ્યાય અને તત્વ વિચાર આ બે જ આપણા જીવનના કાર્ય હોવા જોઈએ. બને એટલો સ્વાધ્યાય કરો, જેટલી તમારી તાકાત હોય ને બધું એનાથી સ્વાધ્યાય કરો, અને જે સ્વાધ્યાય થાય છે એના વિચાર ઓટોમેટિકલી આવે જ છે, ન કેવી રીતના આવે? કેમ કે જ્યાં આપણી રુચિ પડી છે, જ્યાં આપણો ઉપયોગ લાગે છે, તો એના જ વિચાર જીવનમાં ચાલ્યા જ કરે છે ઓટોમેટિકલી. અને એ તત્વ વિચારમાં ને તત્વ વિચારમાં જીવ પોતાના આત્મામાં અંતર્મુખ થઈને ત્યાં લીન થઈ જાય તો સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. આ જ એક વિધિ છે, બીજી કોઈ વિધિ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જો ચાલો આપણે આગળ વધીએ છે. આપણે 15મા સૂત્રથી ઇન્દ્રિયોના પ્રકરણની વાત કરી રહ્યા હતા, ત્યાં એક સૂત્ર આવ્યું કે ઇન્દ્રિયોની સંખ્યા કેટલી છે, તો ત્યાં જવાબ આપ્યો પંચેન્દ્રિયાણી, કે ઇન્દ્રિય પાંચ પ્રકારની હોય છે. તો સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ અને કર્ણ એ પાંચ પ્રકારની ઇન્દ્રિય છે. એને ઇન્દ્રિય કેમ કહ્યું? કે આ આત્મા છે ઇન્દ્ર સમાન છે, અને એ ઇન્દ્રના લક્ષણો એને કહેવાય ઇન્દ્રિય. તો આજે સંસારી અવસ્થામાં આ બાહ્ય પાંચ જે સાધનો છે એનાથી જીવોની ઓળખાણ થઈ શકે છે. જીવોની એને જીવના લક્ષણ કીધા, વ્યવહાર રીતે આમ તો જીવનું લક્ષણ ઉપયોગો લક્ષણ એમ છે, પણ એક વ્યવહારથી સંસાર અવસ્થામાં અહીંયા જીવ છે એમ નક્કી થઈ શકે છે. પછી જો આગળ 16, 17 અને 18 આ ત્રણ સૂત્રમાં આપણે ઇન્દ્રિયના ભેદ પ્રભેદની ચર્ચા કરી. તો પહેલા બે ભેદ પાડ્યા કે ઇન્દ્રિયના બે ભેદ, દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવેન્દ્રિય. હવે ભાવેન્દ્રિયના પણ બે ભેદ પાડ્યા, લબ્ધિ અને ઉપયોગ, લબ્ધિ જ્ઞાન અને ઉપયોગ જ્ઞાન. આ બાજુ દ્રવ્ય ઇન્દ્રિયના બે ભેદ પાડ્યા, નિવૃત્તિ અને ઉપકરણ. અને એ બંનેના પાછા બે બે ભેદ પાડ્યા, અભ્યંતર નિવૃત્તિ અને બાહ્ય નિવૃત્તિ, અભ્યંતર ઉપકરણ અને બાહ્ય ઉપકરણ. બરાબર, આની ચર્ચા આપણે થઈ. પછી જો આગળ વધીએ 19મા સૂત્રથી લઈને આ ઇન્દ્રિયના નામ અને એનું કાર્ય એની આપણે વાત ચાલે છે. તો ઇન્દ્રિયના જે પાંચ નામ કીધા, સ્પર્શ, રસના, ગ્રહણ, ચક્ષુ અને કર્ણ, અહીંના વિષય કોણ છે? તો સ્પર્શનો વિષય સ્પર્શ છે, રસના ઇન્દ્રિયનો વિષય રસ છે, પછી ગ્રહણ ઇન્દ્રિયનો વિષય ગંધ છે, ચક્ષુ ઇન્દ્રિયનો વિષય કર્ણ વર્ણ છે, રંગ છે, અને શ્રોત્ર ઇન્દ્રિયનો વિષય શબ્દ છે. આ પાંચ વિષયો આપણે જોયા, એ પાંચે વિષયોની પર્યાયો આપણે જોઈએ. બરાબર, સ્પર્શના આઠ ભેદ, પછી રસના પાંચ, પછી ગંધના બે, વર્ણના પાંચ, અને પછી શબ્દના સાત પ્રકારના ભેદ આપણે ત્યાં જોયા હતા. એના પછી આપણે મનના વિષયની વાત આવી હતી, તો ત્યાં મનનો વિષય શું છે કે મનનો વિષય શ્રુત જ્ઞાન ગોચર પદાર્થ છે. એટલે શ્રુત જ્ઞાનથી જે વિચાર કરવાનું કાર્ય ચાલે છે એ વિચાર એ મનનો વિષય છે, મનથી વિચારો થાય છે. બરાબર, આટલી આપણે ચર્ચા અહીંયા થઈ હતી. હવે જો આપણે આગળ વધીએ, આટલામાં કોઈને કઈ ક્વેશ્ચન છે તો ચાલો આપણે આગળ વધશું. 22માં સૂત્રથી આપણે વાત કરીએ. જો હવે ઇન્દ્રિયના સ્વામી કોણ કોણ છે એ વિષય અહીંયાથી શરૂ થાય છે. લગભગ બે સૂત્રમાં એ ઇન્દ્રિયના સ્વામીની વાત અહીંયા ચાલે છે. જો ઇન્દ્રિયનો સ્વામી તો વનસ્પતિ અંતાનામ એકમ, વનસ્પત્યાંતાનામ એકમ, વનસ્પતિ જેના અંતમાં છે એમને એક ઇન્દ્રિય હોય છે. જો અર્થ, વનસ્પતિ કાય જેના અંતમાં છે એવા જીવોને અર્થાત પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય, આ પાંચ જીવોને એક સ્પર્શ ઇન્દ્રિય જ હોય છે. આપણે જોયું હતું પહેલા કે જીવોના બે ભેદ પાડવામાં આવ્યા છે, એક સ્થાવર અને એક ત્રસ. સ્થાવર જીવો કે જેને એક ઇન્દ્રિય જ છે, અને ત્રસ જીવો જે બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિય છે. આ બધા કયા જીવો છે? આ બધા સ્થાવર જીવો છે, એટલે એમને એક ઇન્દ્રિય જ હોય છે, એટલે એમને સ્પર્શ ઇન્દ્રિય જ છે. જો આ સ્પર્શ ઇન્દ્રિય કેવી છે કે એને અનંતર કહેવાય છે. અનંતર એટલે અંતર રહિત, અનાદિકાળથી જેટલા પણ ભવ ભવાંતર થયા એકે ભવ એવો નથી કે જીવને સ્પર્શ ઇન્દ્રિય હોય જ નહીં. દરેક જીવમાં કન્ટિન્યુઅસ સળંગ છે, ખ્યાલ આવે ને? એકેન્દ્રિય જીવ હોય તો બીજી એકે ઇન્દ્રિય એમને નથી, એટલે આ બે જે રસ ચક્ષુ આદિ એમાં ગેપ પડે છે. કેમ કે ત્રસ જીવ થાય ત્યારે જે ઇન્દ્રિયો એને પ્રગટ થાય છે, પણ સ્પર્શ ઇન્દ્રિય કેવી છે કે કન્ટિન્યુઅસ છે. બરાબર, એ એક. બીજી રીતે આ ચક્ષુ ઇન્દ્રિય આદિ છે તો સ્પેસિફિક એરિયાથી આપણને જણાય છે, અને સ્પર્શ ઇન્દ્રિય કેવું છે કે સળંગ છે. શરીરના દરેક પ્રદેશથી એટલે દરેક ભાગથી ત્યાં સ્પર્શ ઇન્દ્રિય દ્વારા જણાય છે. અને સેમ અપ્લાયઝ ટુ બધા ટાઈપના જીવો, બધા જ ટાઈપના જીવોને, જેવી રીતના અળસિયું આદિ હોય અથવા કીડી મકોડા આદિ હોય, તો એ બધાને પણ સ્પર્શ ઇન્દ્રિય કોઈ સ્પેસિફિક એરિયામાં છે એમ નથી. આખા શરીર દરમિયાન બધે જ એ સ્પર્શ ઇન્દ્રિયથી જાણવાનું કાર્ય થાય છે. જો આટલી વાત કરી. હવે જો વિગ્રહ ગતિમાં તો શરીર જ નથી તો ઇન્દ્રિયો પણ નથી, એટલે ત્યાં એ જાતનું જ્ઞાન તો છે ને, એટલે દ્રવ્ય ઇન્દ્રિય નથી. પણ જીવ તો ત્યાં છે ને, જીવ છે તો એને ત્યાં ક્ષયક્ષમનો ઉઘાડ પણ છે. હવે સમજો કે ત્યાં મનુષ્ય ગતિથી જીવનો ભવ પૂરો થયો અને દેવગતિમાં ગયો, અથવા સમજો તિર્યંશથી દેવગતિમાં ગયા. તિર્યંશમાં હતા ત્રણ ઇન્દ્રિય, દેવગતિમાં થયા પંચેન્દ્રિય. બરાબર, હવે વિગ્રહ ગતિમાં કયો ભવ ગણાય? વિગ્રહ ગતિમાં દેવગતિનો ભવ ગણાય. જે ભવ અહીંયા પૂરો થયો એ પતી ગયો, અને જ્યાં જઈ રહ્યા છે એ ભવ એ વિગ્રહ ગતિમાં પણ ગણાય. તો એ જીવ ત્યારથી જ પંચેન્દ્રિય છે, ખ્યાલ આવે? જીવ પંચેન્દ્રિય છે, ભલે શરીર નથી ત્યાં, પણ એને એ જાતનો જ્ઞાનનો ઉઘાડ છે. હવે એમાં ક્ષયક્ષમ બહુ હીન હોય છે એની 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 ચર્ચા અલગથી કરશે. બરાબર, ચાલો જો આગળ ટીકા. આ સૂત્રમાં કહેલા જીવો એક સ્પર્શ ઇન્દ્રિય દ્વારા જ જ્ઞાન કરે છે. કોના દ્વારા જ્ઞાન કરે છે? કે સ્પર્શ દ્વારા. આ સૂત્રમાં ઇન્દ્રિયના સ્વામી એવું મથાળું બાંધ્યું છે, તેમાં ઇન્દ્રિયના બે પ્રકાર છે, જડ ઇન્દ્રિય અને ભાવેન્દ્રિય. બરાબર, આપણે જે દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવેન્દ્રિય જોઈને આવ્યા તે જડ ઇન્દ્રિયની સાથે જીવને નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવા માટે વ્યવહારથી સ્વામી કહેલ છે. જો ખરી રીતે નિશ્ચયથી વિચાર કરવા જઈએ તો શરીરનો અને આત્માનો કેવો સંબંધ છે કે એક ક્ષેત્રાવગાહ સંબંધ છે. આ શરીરનો આત્મા નથી અને આત્માનું શરીર નથી, ખ્યાલ આવે? આપણે કહીએ, ઉપચારથી કહી દે મારું શરીર, પણ મારું શરીર એટલે એમાં મારો કોઈ અધિકાર નથી. એવી જ રીતે અહીંયા એકેન્દ્રિય જીવ છે તો એમાં એકેન્દ્રિય શરીર એકેન્દ્રિય છે ખરેખર, ત્યાં જીવનો તો જ્ઞાનનો ઉઘાડ એકેન્દ્રિય જેટલો છે. શક્તિ રૂપે તો જીવ કેવળ જ્ઞાન સ્વભાવી છે, પણ ત્યાં એનો જ્ઞાનનો ઉઘાડ ફક્ત એકેન્દ્રિય જેટલો જ છે. તો જીવનો જ્ઞાનનો ઉઘાડ જે જેટલો છે એ એની પોતાની અવસ્થા છે, એ જુદું છે. અને શરીરમાં એક સ્પર્શ ઇન્દ્રિય હોવું એ જુદું છે. અને બેમાં એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે બે એક સાથે એક જગ્યાએ એક ક્ષેત્રમાં રહેલા છે. એટલે ઉપચારથી શું કહેવાય છે કે આ શરીર જીવનું છે, એવી રીતના કે આ શરીર મારું છે એમ કહેવાની પદ્ધતિ છે. તો એની પાછળ આટલું નિશ્ચય વ્યવસ્થા સમજવી જોઈએ, બરાબર. તો જો જડ ઇન્દ્રિયની સાથે જીવને નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવા માટે વ્યવહારથી સ્વામી કહેલ છે, ખરેખર તો કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનો સ્વામી છે જ નહીં, અને ભાવેન્દ્રિય તે આત્માનો તે વખતનો પર્યાય છે. જોયું ભાવેન્દ્રિય શું છે કે બેઝિકલી જીવના જ્ઞાનનો ઉઘાડ છે. જો એક રીતે આપણે ગ્રાફ પ્લોટ કરીએ, સમજો કે અનાદિકાળથી લઈને એટલે એક્સ એક્સિસ આપણું શું આવશે, ટાઈમ આવશે, ટાઈમ આવશે, બરાબર. અને વાય એક્સિસ સમજો શું આવશે કે જ્ઞાનનો ઉઘાડ છે. ખ્યાલ આવે ને, વાય એક્સિસ જ્ઞાનનો ઉઘાડ છે, એક્સ એક્સિસ ટાઈમ છે. તો જીવના જ્ઞાનનો ઉઘાડ ઉપર નીચે જે થઈ રહ્યો છે સંસાર અવસ્થામાં, એ જીવની સ્વતંત્ર યોગ્યતાથી થાય છે. ત્યાં ન તો શરીરનું કાંઈ કાર્ય છે કે ત્યાં ન કર્મનું કાંઈ કાર્ય છે. નિશ્ચયથી તો એવી વ્યવસ્થા છે કે સમજો કે પંચેન્દ્રિય જીવ છે તો હમણાં એને પાંચ ઇન્દ્રિયના જ્ઞાનનો ઉઘાડ છે, પછી એકેન્દ્રિયમાં વયો જાય તો એ જ્ઞાનનો ઉઘાડ ઘટી જાય છે. હવે ઇટ સો હેપન્સ કે એ જીવના જ્ઞાનના ઉઘાડને અને એ જે જીવનું આયુષ્ય છે તો એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે જેટલું આયુષ્ય છે એટલા જ એ જ્ઞાનનો ઉઘાડ ઊંચો દેખાય છે, અને આયુષ્ય પૂરું થાય તો એ નીચના ઓલા નીચલા કે એવું જે પણ અવસ્થામાં જવાનું હોય એ અવસ્થામાં વયા જાય છે, બરાબર. આટલું તો સમજાય. હવે ચલો એનાથી થોડું વધારે ઊંડું જઈએ. વર્તમાનમાં સમજો મનુષ્ય છે, સંઘની પંચેન્દ્રિય છે, તો જ્ઞાનનો ઉઘાડ તો સંઘની પંચેન્દ્રિય જેવો હોવો જોઈએ ને. પણ એમાં અમુક અવસ્થાઓ એવી આવી જાય, સમજો જીવ કોમામાં હોય કે એને નિદ્રા આવી ગઈ, ખૂબ ગાઢ નિદ્રા આદિ આવે છે, તો જ્ઞાનનો ઉઘાડ હંમેશા એટલો ને એટલો નથી રહેતો. એ એક ભાવ દરમિયાન પણ ઉપર નીચે ઉપર નીચે અને કદાચ ઘણો ઘટી પણ જાય છે. ખ્યાલ આવે? પાતો શું છે, જીવની નિમિત્તાધીન દ્રષ્ટિ છે. તમે પ્યોરલી એ જ્ઞાનના ઉઘાડને પ્લોટ કરો ગ્રાફ પર, અને આ બાજુ જે જીવના ભાવ ભાવાંતરોને તમે જુઓ તો કોરિલેશન ન નીકાળી શકો. ખ્યાલ આવે છે ને, કેમ કે એક ભાવની અંદર પણ ઘણીવાર ઉપર નીચે એવું થાય છે કે જેને વર્ણન નથી કરી શકાતું. સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, સમજો ક્લાસ શરૂ થયો ત્યારે તો આપણું અટેન્શન એકદમ જોરદાર છે, અને 15-20-25 મિનિટ પછી જરાક આપણને એમ હવે જરાક એમ કહે ને કે ધરાઈ ગયા, તો ત્યાં આપણો ઉપયોગ બીજે પરિભ્રમણ જે કરે છે તો એ બીજે પરિભ્રમણ કરતી વખતે જેટલી શરૂઆતમાં એલર્ટનેસ હતી એટલી કદાચ નથી. તો એક તો એ થયું કે ઉપયોગની દિશા બદલાઈ ગઈ, એ એક વસ્તુ થઈ, અને બીજું કે ઉપયોગનો જે ક્ષયોક્ષમ હતો એ પણ કદાચ ઘટી ગયો. ઘણી વાર આપણે નથી હોતા કે આમ બસ આમ બેઠા છે, આમ ડેઝ્ડ, જેને જાણે પોતાની દુનિયામાં વિચારમાં, પણ એ વિચારમાં શું વિચાર કરી રહ્યા છે એ જ આપણને નથી ખબર. એવું ઘણી વાર થાય કે નહીં? તો ત્યાં એટલે ખબર નથી કેમ કે જ્યારે વિચાર કરતા હતા ત્યારે તો વિચાર ચાલતા હતા, પણ એ પાછળથી એ યાદ ન રહ્યા. એ યાદ ન રહ્યા કેમ કે ત્યાં એનો ક્ષયોક્ષમ ઘટી ગયો. તો આ ક્ષયોક્ષમ છે ને એ જીવની સ્વતંત્ર અવસ્થા છે, ઉપર નીચે થયા કરતું હોય ઘણી વાર. ખ્યાલ આવે કે નહીં? આ તો શું છે, જીવની નિમિત્તાધીન દ્રષ્ટિ છે એટલે એને શરીર પર કે એને ઇન્દ્રિયો પર ઉપચાર કહેવાની પદ્ધતિ છે. જીનાગમમાં પણ જેવી આપણી ભાષા હોય એવી ભાષામાં સમજાવવામાં આવે ને, હા, બધું સમયસરમાં સ્વસ્તિનું ઉદાહરણ છે ને, કે જે મળે જ જીવ હોય એને મળે જ ભાષામાં સમજાવવામાં આવે. એટલે અહીંયા આપણને સમજાવવા માટે આપણી ભાષામાં લખ્યું છે, પણ નિશ્ચયથી જુઓ તો ત્યાં જીવના જ્ઞાનને અને આ શરીર આદિની વ્યવસ્થાને કાંઈ સંબંધ નથી, બરાબર. ચાલો આગળ વધીએ. જો છેલ્લી લાઈન આપણી બાકી છે ને, ખરેખર તો કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનો સ્વામી છે જ નહીં, અને ભાવેન્દ્રિય તે આત્માનો તે વખતનો પર્યાય છે. એટલે કે શુદ્ધ નહે તેનો સ્વામી આત્મા જ છે. ખરેખર આજે આપણે જોયું ને ઇન્દ્રિયનો સ્વામી કોણ, તો આજે જડ ઇન્દ્રિય છે એનો સ્વામી પુદ્ગલ, અને જીવના જ્ઞાનનો ઉઘાડ છે એનો સ્વામી જીવ. ખ્યાલ આવે? જો આ પણ અત્યારના જે પ્રમાણની ભાષા છે, તમે હજી સમયસાર આદિમાં જાઓ તો ત્યાં એમ કહેશે કે જીવની પર્યાયનો સ્વામી પણ જીવ નહીં, કેમ કે ક્ષયક્ષમ રૂપ પર્યાય છે ને, તો એ જ્ઞાનનો ઉઘાડ ઓછો છે. અથવા રાગાદી ભાવો જે ચાલી રહ્યા તેનો સ્વામી કોણ? એનો સ્વામી બંધ, એનો સ્વામી બીજું કોઈ, જીવ નથી. બસ એ ત્યાં પૂતગલ, એટલે બીજું કોઈ મળ્યું ને એટલે ચલો પૂતગલ પર. પણ ત્યાં જીવ કોણ છે? તો એ જે ત્રિકાળી દ્રવ્ય છે એ જીવ છે, ત્યાં એ અપેક્ષા છે. અને અહીંયા શું અપેક્ષા છે? કે એ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક આખી વસ્તુ જીવ છે. ખ્યાલ આવે ને? બેમાં જરા ફરક સમજાય છે ને? જે જ્યાં જે અપેક્ષા છે ત્યાંથી એ સમજવું જોઈએ. ચાલો, તો આપણી આ સ્થાવરની વાત થઈ કે સ્થાવર જીવો એકેન્દ્રિય વાળા હોય છે. જો આગળ જોઈએ, હવે જો 23મું સૂત્ર, કૃમિ પીપીલિકા ભ્રમર મનુષ્ય આદિ નામ એક એક વૃદ્ધાની. એટલે શું કહે છે? કૃમિ, કૃમિ એટલે કરમિયા વગેરે, પીપીલિકા એટલે કીડી વગેરે, ભ્રમર એટલે ભમરો વગેરે, મનુષ્ય આદિ નામ મનુષ્ય વગેરે ને એક એક વૃદ્ધાની, એક એક ક્રમથી એક એક ઇન્દ્રિય વધતી વધતી છે. અર્થાત કે કરમ્યા વગેરેને બે ઇન્દ્રિય, કીડી વગેરેને ત્રણ ઇન્દ્રિય, ભમરા વગેરેને ચાર ઇન્દ્રિય, અને મનુષ્ય વગેરેને પાંચ ઇન્દ્રિય હોય છે. જો આપણે નીચે હજી પ્રોજેક્ટ મૂક્યો છે, જે આપણે બાળકોની પાઠશાળા કોમ્પિટિશનનો બનાવ્યો હતો, કોણે નથી જોયો હજી સુધી? કોઈ પણ એવું છે જે નીચે ગયું હોય અને હજી પ્રોજેક્ટે ન જોયો હોય? બધાએ જોયેલો છે, જોયું છે ને આપણે? તો જો ત્યાં દરેક લેવલ ઉપર કે એ ઇન્દ્રિયવાળા કયા જીવો હોય છે એનું આપણે સરસ મજાનું મોડલથી આ બહેનોએ એનું આખું વર્ણન ત્યાં કરેલું છે. આજે ફરીથી જઈને રિવિઝન કરજો. હું હમણાં આની પહેલાના ક્લાસમાં જઈને રિવિઝન કરી આવ્યો, એટલે તમે પણ તમે નીચે જઈને કરજો. જો આગળ જોઈએ, આજે કરમિયા કીધું છે. કરમિયા એટલે શું હોય? આપણા પેટની અંદર અર્થ, એટલે શું કહેવાય, એ વોર્મ્સ જેવું હોય ને, એ વોર્મ્સ જેવું. પછી ઇવન જે નાની જેટલી ઈયળો આપણે જોઈએ ને, વટાણાની ઈયળો હોય અથવા ચોખામાં ઈયળો હોય, બીજી પણ ઘણી પ્રકારની ઈયળો હોય જે ગ્રીન લીવ્સ ઉપર આપણને જોવામાં આવે, એ બધી ઈયળો. પછી જલચર પ્રાણીઓ હોય, એલા શંખ, પછી છીપલા, એ બધા બે ઇન્દ્રિય જીવો છે. ખ્યાલ આવે છે કે બે ઇન્દ્રિય એટલે એમને કઈ ઇન્દ્રિય છે? સ્પર્શ ઇન્દ્રિય છે અને રસના ઇન્દ્રિય છે, એમને બે ઇન્દ્રિય જ છે. અચ્છા, એમને ભાષા છે કે નહીં? એમને ભાષા જ છે, અનક્ષરાત્મક, જે પણ જે પ્રકારનો અવાજ આદિ જે એ લોકો કરતા હોય, કેમ કે એમને રસના ઇન્દ્રિય છે તો એમને ભાષા પણ છે. ખ્યાલ આવે છે? એ થયું બે ઇન્દ્રિય. પછી જો આગળ, કીડી વગેરે. હવે કીડી, મકોડા, પછી એ જાતના જે પ્રાણીઓ છે, ઘણી પ્રકારની કીડીઓ હોય ને જુદી જુદી, પછી આપણે બીજી પણ નાના નાના એવા જીવો જોઈએ છે જે, હા, બેડ બગ્સ આદિ, અથવા તો સમજો કે નાના આપણે ઘણા મસી આદિ જોઈએ ને, નાની નાની એવા જીવો, ઉડતી કીડીઓ હોય છે, એ બધા જીવો ત્રણ ઇન્દ્રિય હોય છે. આ ત્રણ ઇન્દ્રિય જીવો એ કેવા છે? કે એ ત્રણ ઇન્દ્રિય સ્પર્શ, રસ અને ગંધ એ છે. એ આપણને કેરેક્ટરિસ્ટિક જોવામાં આવે છે ને, કે કીડી આદિ હોય તો એ સુગંધથી એ ખાવાના સુધી પહોંચી જાય છે. હજી એને આંખ નથી, એટલે તમે એને હાથ મૂક્યો હોય તો એ પહેલેથી જોઈને એને ખબર ના પડે કે તમે ત્યાં હાથ મૂક્યો છે. એ તો એની દિશામાં જે ભાગતી ભાગતી હોય ત્યાંથી આવે, પછી અહીંયા આવીને સૂંઘે કે અરે આ તો બરાબર નથી લાગતું, એટલે પછી એનો રૂટ ચેન્જ કરીને વહી જાય. ખ્યાલ આવે છે? તો આ ત્રણ ઇન્દ્રિય જીવો છે. પછી જો આગળ જોઈએ, ભમરો. આ ભમરો, ભમરો તો જોયો ને બધા મોટા, ભમરો અથવા માખી અથવા જે કોક્રોચ આદિ, એ બધા જે જીવો છે બધા ચાર ઇન્દ્રિય જીવો હોય છે. ઇવન આપણે જે પતંગિયા આદિ જોઈએ છે, આ બધા પતંગિયા પણ ત્રણ ઇન્દ્રિય કે ચાર ઇન્દ્રિય જોયે છે, લગભગ ચાર ઇન્દ્રિય જીવો હોય છે બધા. એમને જો સ્પર્શ રસ ગંધ અને એમને એક પ્રકારની આંખો પણ જોવામાં આવે છે. તમે તમે એને જોયા હોય પતંગિયા આદિને નજીકથી જુઓ તો એ જ્યાં કોમ્પ્લેક્સ આંખો જેવું કંઈક હોય છે. તો આ બધા ચાર ઇન્દ્રિય થયા. અને પંચેન્દ્રિય, પંચેન્દ્રિયમાં તો આપણને ખ્યાલ જ છે કે ત્રણ પ્રકારની ગતિના જીવો, મનુષ્ય, દેવ, નારકી, એ બધા પંચેન્દ્રિય છે. એના સિવાય તિર્યંચમાં હરણ, સિંહ આદિ, કેમલ આદિ, જેટલા પણ મોટા હવે પ્રાણી, વિકસિત પ્રાણી કહેવાય છે, એ બધા પંચેન્દ્રિય જીવો છે. એ બધા જીવોમાં અડધા સંઘની છે, અડધા અસંઘની છે. હવે ઘણા બધા અસંઘની હરણ આદિ હોય છે અથવા એ જાતના સાપ આદિ હોય છે કે એમને મન નથી પણ એમને પાંચ ઇન્દ્રિય છે, અને બાકીના બધા જે મનુષ્ય, દેવ આદિ એ તો બધા સંઘની પંચેન્દ્રિય જ હોય છે. તો એમને એક એક વધતી વધતી ઇન્દ્રિયો જોવામાં આવે છે. ફ્રોગમાં પણ સંઘની અસંઘની બે પ્રકાર હોઈ શકે, જે દેડકા આદિ હોય છે, બે હોઈ શકે એમાં પણ. જેવી રીતના એક સ્ટોરી આવે છે ને કે ઓલો જે ઓલા એક શેઠ હોય છે, એ શેઠ સામાયિકમાં બેસે છે, ત્યાં ઓલું પાણી એમને તરસ લાગે છે, તો એમના વાઇફ નક્કી કરે છે કે દીવો હું રાખીશ, જ્યાં સુધી દીવો ચાલુ છે, એટલે જ્યાં સુધી સામાયિક કરે ત્યાં સુધી દીવોમાં ચાલુ રાખવો જોઈએ એમ, ઇટ ઇઝ અ ગુડ વિલ એમ. અને અહીંયા હમણે નક્કી કર્યું કે દીવો ચાલુ છે ત્યાં સુધી હું સામાયિકમાં બેસીશ, તો એમ કરતા કરતા એમને ખૂબ તરસ લાગી અને એમાં જ એ ગુજરી ગયા. તો પોતાના જ ઘરમાં ત્યાં ઓલા નાળીમાં એ પાણીમાં જીવ બન્યા. પછી ત્યાંથી કંઈક ફ્રોગ બન્યા અને ત્યાંથી ફ્રોગમાં હાથીના પગ નીચે કચડાઈ ગયા ક્ષણિક રાજાના. ત્યાંથી દેવ થયા, દેવ થઈને સમોશરણમાં જઈને સમ્યક દર્શન આદિ પ્રગટ કર્યું. તો આવા તો ઘણા જીવો છે જે સંગની તિર્યંચ છે અને તિર્યંચ ગતિમાં એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. પાર્શ્વનાથ ભગવાનની સ્ટોરી જેમાં હાથીના ગોમાં સમ્યક દર્શન પ્રગટ કરે છે, તો એવી રીતના આપણે એ ત્યાં લગાવવું જોઈએ. ચાલો આગળ વધીએ. તો બધા એક એક ઇન્દ્રિયથી વધારે જીવો હોય છે. તો જો ટીકા, પ્રશ્ન, કોઈ મનુષ્ય જન્મથી જ આંધળો અને કાને બહેરો છે તો એને, એવા જીવને ત્રણ ઇન્દ્રિય જીવ કહેવો કે પંચેન્દ્રિય કહેવો? તો જે ત્યાં જીવને યોગ્યતા તો પાંચ ઇન્દ્રિયના જ્ઞાનની છે, એ યોગ્યતા પણ છે અને ત્યાં તો એમની ઇન્દ્રિય પણ પ્રગટ છે. પણ ઘણા જીવો હોય ને કે હજી તો માતાના ગર્ભમાં જ છે અને ગુજરી ગયા, તો ત્યાં તો ઇન્દ્રિય ડેવલપ પણ નથી થયું, તો હવે કેટલા ઇન્દ્રિય કહેવું? તો એ પંચેન્દ્રિય છે. એટલે સમૂરચન જીવ હોય ને એ તો શ્વાસના 18મા ભાગમાં જ ગુજરી જાય, તો એ કયા, એને કયા જીવો કહેવા? તો એ પણ પંચેન્દ્રિય જીવો છે. જે જીવને એ પાંચ ઇન્દ્રિય, એ જાતિરૂપ કર્મનો ઉદય છે, પંચેન્દ્રિય જાતિનો ઉદય છે, એ બધા પંચેન્દ્રિય જીવો છે. ખ્યાલ આવે ને? હવે એને એટલો જ્ઞાનનો ઉઘાડ હોય કે ન હોય વસ્તુ જુદી છે. તો જો નહીં, એસા નહીં. જો આ એમનો પ્રશ્ન છે કે કોઈ અંધા હો તો સમ્યક દર્શન નહીં લઈ શકતા, નહીં એસા નહીં. જન્મ સે બહેરા હૈ એસા નહીં, નહીં એસા નહીં હૈ. દેખે કોઈ પાંચ ઇન્દ્રિયમાંથી કોઈ પણ ઇન્દ્રિયની કમી હોય કોઈ મનુષ્યને તો પણ એ સમ્યક દર્શન પ્રગટ કરવાને યોગ્ય છે. કેમ કે સમ્યક દર્શનના બે પ્રકાર કીધા ને, નિસર્ગજ અને અધિગમજ. તો ઘણીવાર અધિગમજ એટલે કોઈના ઉપદેશથી, આ ભાવમાં કંઈ ઉપદેશ સાંભળ્યો અને એનાથી એમને તત્વ વિચારમાં ઊંડા ઉતર્યા અને સમ્યક દર્શન થયું. અને નિસર્ગ એટલે જૂના કંઈક સંસ્કાર યાદ આવ્યા અને એનાથી એ પોતાના આત્માના ચિંતનમાં ઊંડા ઉતરે અને સમ્યક દર્શન થયું. તો ઇન્દ્રિય હોય કે ન હોય, એ સાંભળવાની શક્તિ હોય કે ન હોય, પણ એ જૂનો સ્મરણ આવીને પણ ત્યાં સમ્યક દર્શન પ્રગટ કરવાની યોગ્યતા તો છે જ. તો જો ઉત્તર, તે પંચેન્દ્રિય જીવ છે, તેને પાંચ ઇન્દ્રિયો છે પણ ઉપયોગરૂપ શક્તિ નથી. જો આપણે જ્ઞાનના બે પ્રકાર લીધા હતા ને, ભાવેન્દ્રિયના, એક લબ્ધિ જ્ઞાન ને એક ઉપયોગ જ્ઞાન, તો હવે જેવી રીતના આપણું જ્ઞાન છે, વર્તમાન જ્ઞાનનો ઉપયોગ એ પાંચે ઇન્દ્રિયમાં દ્વારા ફરતી ફરે છે, ક્યારેક સાંભળે છે, ક્યારેક જુએ છે આદિ આદિ. ખ્યાલ આવ્યો? હવે જેને સાંભળી શકતો જ નથી, બહેરો છે અથવા આંધળો છે, જોઈ શકતો નથી, તો એને ત્યાં એ જ્ઞાનનો ઉઘાડ તો છે, પાછળ જે લબ્ધી જ્ઞાન રૂપ પંચેન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ તો છે, પણ ત્યાં ઉપયોગ રૂપ જોવાનું જ્ઞાન નથી. તો એનો ઉપયોગ ચાર ઇન્દ્રિયમાં જ પરિભ્રમ એનો ફરે છે, ખ્યાલ આવે? તો ઉપયોગ રૂપ શક્તિ નથી, તેથી તે દેખતો અને સાંભળતો નથી. જો આગળ વાંચીએ, નોટ, આ પ્રમાણે સંસારી જીવના ઇન્દ્રિય દ્વારનું વર્ણન કર્યું. હવે તેના મન દ્વારનું વર્ણન 24મા સૂત્રમાં કહે છે. ઇન્દ્રિય દ્વાર એટલે કે એક પ્રકારના ઇન્દ્રિયનો અધિકાર, એમ ઇન્દ્રિયનું વર્ણન. જો હવે સંજ્ઞી કોને કહે છે? સંજ્ઞીનઃ સમનસ્કાઃ. આગળ પણ આપણને એક સૂત્ર આવી ગયું ને, 11મું સૂત્ર હતું લગભગ મારા ખ્યાલથી, કે 12મું હતું, કે જીવો કેટલા પ્રકારના છે. તો જીવો બે પ્રકારના છે, સમનસ્ક અને અમનસ્ક, એવી રીતના એક સૂત્ર આવ્યું. 11મું છે, હા, જો સંસારી જીવના ભેદ, સમનસ્કા અમનસ્કા, એટલે સંસારી જીવ બે પ્રકારના છે, મન સહિત અને મન રહિત. હવે એમાંથી જો આપણે અહીંયા મન સહિતના જે જીવો છે એને સંજ્ઞી જીવ કહેવામાં આવે છે. મન સહિત જીવોને સંજ્ઞી કહેવાય છે. આપણે મનની વિશેષ ચર્ચા ઓલરેડી થઈ ગઈ ને આગળના ક્લાસમાં, કે મનના બે પ્રકાર, એક દ્રવ્યમન અને એક ભાવમન. દ્રવ્યમન શું છે? જેવી રીતના અહીંયા શરીરમાં આંખ અહીંયા સિચ્યુએટેડ છે, એવી રીતના અહીંયા હૃદય સ્થાનમાં એક કમળના આકારે એક ઇન્દ્રિય છે, એને દ્રવ્યમન કહેવાય છે. એ બહુ સૂક્ષ્મ પૂતગલોથી બનેલું છે, એટલે ખોલીને જુઓ તો કંઈ હાથમાં ન આવે. દે આર વેરી ફાઇન, વેરી માઇન્યુટ, એ માઇક્રોસ્કોપથી પણ ન દેખાય એ જાતના પરમાણુઓ છે, બરાબર? હવે ભાવમન શું છે? જેવી રીતના આંખથી જ્ઞાન જાણે છે, એવી રીતના મનથી વિચાર કરવાની જીવની શક્તિને ભાવમન કહેવાય છે. ખ્યાલ આવે? ફરીથી, મનના માધ્યમથી જે વિચાર ચાલે છે એને ભાવમન કહેવાય છે. એ ભાવમન કોની યોગ્યતા છે? કે જીવની શક્તિ છે, બરાબર? જો અહીંયા ટીકા, સંજ્ઞી જીવો પંચેન્દ્રિય જ હોય છે. જુઓ અધ્યાય 2 સૂત્ર 11, 11ની આપણે વાત કરીને તથા 21ની ટીકા. આ 21 પણ હમણાં જ આપણે જોઈ લીધું, એમાં આપણે જોયું ને કે મનના, મનનો વિષય શું છે, તો ત્યાં શુદ્ધ જ્ઞાન એટલે કે આ વિચાર છે એ મનનો વિષય છે, એ આપણે હમણાં જોઈ લીધું, બરાબર? તો જો સંજ્ઞી જીવો પંચેન્દ્રિય જ હોય છે, જુઓ અધ્યાય 2 સૂત્ર 11 અને 21ની ટીકા. જીવના હિત અહિતની પ્રવૃત્તિ મન દ્વારા થાય છે. પંચેન્દ્રિય જીવમાં સંજ્ઞી અને અસંજ્ઞી એવા બે પ્રકાર છે. સંજ્ઞી એટલે સંજ્ઞાવાળા પ્રાણી સમજવા. સંજ્ઞાના ઘણા અર્થો થાય છે, તેમાંથી અહીંયા મન એવો અર્થ લેવો. એટલે જે જીવને મન છે, મન છે એટલે કે સંજ્ઞા છે, એટલે એને સંજ્ઞી કહેવાય છે, અને જે જીવને મન નથી એને અસંજ્ઞી કહેવાય છે. આ તો સિમ્પલ છે બધું, જો ત્યાં બોલ્ડ લેટર્સમાં નીચે છે. મન દ્વારા હિત અહિતની પ્રવૃત્તિ થાય છે, પણ શરીર છૂટતા વિગ્રહ ગતિમાં મન વિના શરીરની પ્રાપ્તિ માટે જીવ ગમન કરે છે ત્યારે કર્મનો આશ્રવ થાય છે, તેનું કારણ શું? જો આ પ્રશ્ન અહીંયા ઊભો કર્યો, હવે નેક્સ્ટ મારા ખ્યાલથી 3, 4, 1, 4, 5 સૂત્ર આ બધા વિગ્રહ ગતિ ઉપર છે. જો આ લગભગ 25-26 એટલે 6 સૂત્ર વિગ્રહ ગતિ ઉપર છે. એક સામાન્ય પરિભાષા આજે સમજી લઈએ, સૂત્રની વસ્તુ આપણે પછી એનો વિષય જે છે નેક્સ્ટ ક્લાસથી જોશું. વિગ્રહ ગતિ કોને કહેવાય છે, બોલો, કોઈને ખ્યાલ છે? હા, વેરી ગુડ. જો એક ભાવ અહીંયા જીવનો પૂરો થાય અને આગલો ભાવ શરૂ થાય, એ વચ્ચેના સમયને વિગ્રહ ગતિ કહેવાય છે. એ વિગ્રહ ગતિ એ મેક્સિમમ 1 સમય, 2 સમય, 3 અથવા 4 સમયની મેક્સિમમ હોઈ શકે છે. આ હિન્દુ ધર્મમાં માન્યતા છે કે કોઈ અહીંયા ગુજરી જાય અને તમે એની પ્રોપર વિધિ, એનું શ્રાદ્ધ આદિ ન કરાવો તો આત્મા ભટકી રહ્યો છે. કોઈ આત્મા ક્યારે ભટકતો ભટકતો જ નથી. એ બધી મિથ્યા માન્યતાઓ બિલકુલ છોડી દેવા લાયક છે. ઓલા કાગડાને તમે ઓલું ભોજ કરાવો અને જો કાગડાએ ખાધું તો એનો મતલબ કે એ આત્મા છૂટો થયો, એ મુક્ત થયો. અને જો કાગડા એ ન ખાધું એનો મતલબ કે હજી એની કોઈ તો ઈચ્છા રહી ગઈ છે, અને એમની એ ઈચ્છા આપણે પૂરી કરીએ તો એ આત્મા મુક્ત થાય. એટલે ઈચ્છા કેવી રીતના પૂરી થાય કે ભાઈ કંઈક પૂજા બૂજા કરાવો, કંઈક બધું હવન ભવન કરાવો, ખ્યાલ આવે. આ બધું એક જાતનો એક જાતનો ધંધો થઈ ગયો ત્યાં, કે ચલો એ બાને હવન એક્સ્ટ્રા. જેવી રીતના તમે ડોક્ટર પાસે જાઓ અને તમને સિમ્પલ કંઈક સમજો તાવ આવતો હોય તો એની પાછળ ડોક્ટર કંઈક એકમાંથી બીજું ક્રિએટ કરે ને, ચલો તાવ આવે છે આ ટેસ્ટ કરી નાખો. એ ટેસ્ટમાં આપણે જૈનોનું D3 અને B12 ઓછા જ આવે હંમેશા. કોઈ એવો હોય જેના ઓવર લિમિટ આવ્યા તો મને બતાવજો. એટલે એ ડોક્ટર શું કહે, ભાઈ તમારે આ ઓછા છે એટલે તમે હવે આની દવાઈ ચાલુ કરી નાખો. ગયા તા સેના માટે? તાવ માટે. અને વસ્તુ સેની ચાલુ કરી? ત્યાં કંઈક અલગ જ, આ એના જેવું છે. ખ્યાલ આવે છે ને? જો એટલે જીવ છે ને એક ભાવ પૂરો કરે, અને જ્યાં સુધી સંસાર અવસ્થામાં છે, હજી મુક્ત એટલે કે સિદ્ધ ભગવાન થતા નથી, ત્યાં સુધી જીવ શરીર વગર આ ચાર સમયથી વધારે રહી જ ન શકે. કેમ કે જો જીવ શરીર વગર રહે એનો મતલબ જીવ મુક્ત થઈ ગયો ને. હવે એને કોનું બંધારણ છે? અને એકવાર છૂટો પડ્યો પછી પાછો શું કામ જોડાય? એકવાર જીવ મુક્ત થયો પછી પાછો શરીરમાં બંધાયો શું કામ? એટલે જીવ અનાદિકાળથી નિરંતર આ શરીરોમાં જ બંધાયેલો જોડાયેલો છે. જ્યાં સંસારી છે ત્યાં સુધી એમાં જ છે. વચમાં વિગ્રહ ગતિનો કાળ આવે છે જ્યારે એ આ ઔદારિક વૈકરિક આદિ શરીરથી રહિત છે. જો શરીરો પણ કેટલા પ્રકારના છે? પાંચ પ્રકારના છે. શરીર પાંચ પ્રકારના છે. એક પહેલું છે ઔદારિક શરીર, આપણું જે મનુષ્ય અને તિર્યંશનું શરીર છે ને, આ સાત ધાતુથી બનેલું. તમે કાપો તો અંદરથી લોહી નીકળે, પરું નીકળે, એ સાત ધાતુ કહેવાય છે. એને ઔદારિક શરીર કહેવાય. એ સાત ધાતુનું વર્ણન અલગ છે, આપણે હમણાં નથી જોયું. પછી બીજું છે વૈકરિક શરીર, જે દેવો અને નારકીઓનું શરીર હોય એ વૈકરિક શરીર હોય. એમાં કાપો તો લોહીનો નીકળે, ખ્યાલ આવે છે ને? એ જાતનું અલગ, એ અલગ પ્રકારના પરમાણુઓથી બનેલું એવું શરીર છે. ત્રીજું છે આહારક શરીર, જે મુનિરાજો હોય, એ મુનિરાજોને કોઈક શંકા થાય તત્વની બાબતમાં, અથવા કોઈ ભગવાનના દર્શન કરવાના ભાવ થયા કે મારે પંચમેરુમાં જિનાલયોના દર્શન કરવા છે, તો એમના અહીંયા માથામાંથી એક સફેદ પૂતળા જેવું શરીર નીકળે, એક હાથનું જોઈએ આવું પૂતળા જેવું શરીર નીકળે, એ ત્યાં જઈને દર્શન કરીને એક અંતર્મુહૂર્તમાં પાછું આવી જાય, એને આહારક શરીર કહેવાય છે. એટલે જો જીવ તો એક જ છે ને, એટલે એક જીવ અહીંયા છે આ મૂળ શરીરમાં, અને એક જીવ ઓલા પૂતળા સાથે ગયો એવું ન થાય, કેમકે ત્યાં બે શરીર થઈ ગયા, પણ જીવ એક જ છે. એટલે જીવના પ્રદેશો આખા એક્સટેન્ડ થાય છે આ બે શરીરની વચ્ચે, ખ્યાલ આવે? તો એને આહારક શરીર કહેવાય. પછી ચોથું છે તેજસ શરીર. આપણી જે બોડીમાં અંદર હીટ છે ને કંઈક, કોઈક પ્રકારનું જેનાથી ડાયજેશન આદિની ક્રિયા થાય છે, અથવા આપણા ચહેરા પર એક તેજ દેખાય છે, કોઈક પ્રકારની આભા છે, જે ડેડ બોડીમાં નથી દેખાતું, એ પેલ લાગે આખું શરીર, અને આપણે કંઈક તો અંદર તેજ છે, એ તેજસ શરીર છે. અને પાંચમું છે કારમાણ શરીર, જે કર્મ આ જીવ દર સમયે બાંધે છે એ ખરેખર જીવ સાથે નથી બંધાતા, એ ખરેખર ત્યાં એક કર્મનો એક પૂતગલ પિંડ રહેલો છે, એ ત્યાં આવીને એની સાથે જોડાઈ જાય, એને કારમાણ શરીર કહેવાય છે. હવે કોઈ એક ભાવમાં કોઈ એક જીવને યા તો ઔદારિક તેજસ અને કારમાણ શરીર હોય, યા વૈકરિક તેજસ અને કારમાણ શરીર હોય, અને ફક્ત એક મુનિરાજને ઔદારિક આહારક તેજસ અને કારમાણ એમ ચાર શરીર હોય છે, બરાબર? આ નોર્મલી દરેક જીવને મિથ્યા દ્રષ્ટિને ત્રણ શરીર તો હોય જ. એક ભાવમાંથી બીજા ભાવમાં જતા આ ઔદારિક કે વૈકરિક શરીરનો નાશ થાય છે, અથવા છૂટું પડે છે. તેજસ ને કારમાણ શરીર તો હંમેશા સાથે જાય છે, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે સંસાર અવસ્થામાં જીવ શરીર રહિત ક્યારે હોતો નથી, કમસે કમ તેજસ અને કારમાણ શરીર તો એને છે જ. ચાલો હવે આપણે થોડું ડિટેલમાં આવીએ. અહીંયા આ વિગ્રહ ગતિ કહેવાય છે. વિગ્રહ ગતિ કોને કહેવાય? કે એક ભાવથી અન્ય ભાવમાં જતા વચમાં વિગ્રહ ગતિ કહેવાય છે. તો જો સમજો કે અહીંયા જીવ મનુષ્ય ભાવમાં છે, હવે સમજો મારે નેક્સ્ટ ભાવમાં મચ્છરના ફોર્મમાં ઉત્પન્ન થવાનું છે. અને મચ્છર ક્યાં હશે સમજો, અહીંયા ઉપર જ છે સમજો, આ સીલિંગ ઉપર મારે મકડીના ફોર્મમાં ઉત્પન્ન થવાનું છે. સ્પાઈડર હોય ને, આ સીલિંગ ઉપર થવાનું છે. તો અહીંયાથી મૃત્યુ પામીને આ સ્ટ્રેટ સીધો ઉપર જઈ શકે ને જીવ, તો એને કોઈ પણ એક ડાયરેક્શનમાં જીવને ટ્રાવેલ કરતા એક સમય જ લાગે. ભલે આટલું નાનું ડિસ્ટન્સ હોય કે અહીંયાથી સમજો કે એ જીવને સિદ્ધ શિલા સુધી પહોંચવાનું છે સાત રાજુ ટ્રાવેલ કરીને, તો પણ એને એક સમય જ લાગે. કોઈ પણ એક દિશામાં જતા એને એક સમય જ લાગે, બરાબર. હવે સમજો એને અહીંયાથી પેલા કોર્નરમાં ઉત્પન્ન થવાનું છે, તો એને અહીંથી ઉપર જવું પડશે અને પછી ઈ ડિસ્ટન્સ પર આવીને આમ ફ્લેટ જવું પડશે. સી, જીવ કેન ઓનલી ટ્રાવેલ ઇન સ્ટ્રેટ ડિરેક્શન્સ આફ્ટર ડેથ. જેને દિશાઓ કહેવાય ને, કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અને ઉપર અને નીચે, આ છ દિશામાં જ ટ્રાવેલ કરી શકે. જેને ક્રોસ ડાયરેક્શન્સ કહેવાય, આગ્નેય, નૈઋત્ય, વાયવ્ય, ઈશાન, એમાં જીવ ટ્રાવેલ ન કરે. તો સમજો કે ઓલા કોર્નરમાં જવાનું છે, તો કાં તો આમ જઈને ઉપર જઈ શકે, કાં તો ઉપર જઈને આમ જઈ શકે. ધોઝ આર ટુ ઓપ્શન્સ. પણ ગમે તે ઓપ્શન તમે લો તો બે સમયમાં પહોંચી જ જાય, બરાબર. હવે સમજો કે અહીંયા નહીં પણ ઓલા કોર્નરમાં ઉત્પન્ન થવાનું છે, તો કાં તો આમ જાય, આમ જાય અને પછી આમ જાય, કાં તો અહીંથી આમ જાય પછી આમ ઉપર જઈને આમ જાય. ગમે તેમ જાય એને ત્રણ સમય જ લાગે, બરાબર છે. હવે આખા વિશ્વમાં તમે એવી કોઈ પણ જગ્યા ઇમેજિન કરી લો, બધે જ ત્રણ સમયમાં જીવ પહોંચી જ જાય. એક્સેપ્ટ ધેર ઇઝ ઓનલી વન સિચ્યુએશન જ્યારે જીવ ત્રણ સમયમાં ન પહોંચે. આપણું લોકાકાશ આમ છે ને, નીચેથી આમ શ્રિંક થાય છે ને પછી પાછું એક્સપેન્ડ થાય છે. સમજો નીચે જે એરિયા છે એમાં ક્યાંક તો બહાર કોઈ એક સૂક્ષ્મ એકેન્દ્રીય જીવ હતો, હવે એને મૃત્યુ પામીને જ્યાં પાછું ઉપર આ બ્રહ્મલોકમાં એક્સપેન્ડ થાય છે ત્યાં જવાનું છે. તો પહેલા સમયમાં એને અંદર આવવું પડશે વચમાં, પછી વચમાંથી ઉપર ટ્રાવેલ કરવું પડશે, પછી એને બહાર પાછું જવું પડશે, અને પછી યથાયોગ્ય એના લેન્થ વાઇઝ એ ક્યાંક તો એને સેટ થવું પડશે. તો એ જ કન્ડિશનમાં એને ચાર સમય લાગે છે. હવે જો એક સમયમાં જીવ પહોંચી જાય તો એને એક એક ટર્ન લેવા ન પડે, તો એને રુજુ ગતિ કહેવાય, એને રુજુ ગમન કહેવાય છે. રુજુ એટલે મિનિમમ, રુજુ એટલે સ્મોલેસ્ટ, રુજુ ગમન. પછી બે સમયમાં એને પહોંચવાનું હોય તો એને એક ટર્ન લેવો પડે, ત્રણ સમયમાં પહોંચવાનું તો બે ટર્ન લેવા પડે, ચાર સમયમાં પહોંચવાનું તો ત્રણ ટર્ન. ટર્નને મોડ કહેવાય. તો એક મોડ, બે મોડ કે ત્રણ મોડ, આને વિગ્રહ ગતિ કહેવાય. ગતિ એટલે કે જ્યાં જીવ અમુક સમય સુધી રહે એને ગતિ કહેવાય, બરાબર. તો જેવી રીતના મનુષ્ય ગતિમાં આયુ પર્યંત રહે છે, તિર્યંજ ગતિમાં આયુ પર્યંત રહે છે, વિગ્રહ ગતિમાં એના જે જેટલું એનો એને જે ગમન કરવાની અવધિ છે એટલા સમય પર્યંત એ વિગ્રહ ગતિમાં રહે છે. આટલું ક્લિયર છે બધાને? હવે જો વિગ્રહ ગતિમાં જ્યારે જીવ એક જગ્યાથી મૃત્યુ પામીને અન્ય જગ્યાએ ગમન કરે, તો જ્યાં મૃત્યુ પામ્યો ત્યાંનું આયુ ત્યાં પતી ગયું, એટલે વિગ્રહ ગતિમાં આગલા ભવનું આયુષ્ય ચાલુ થઈ જાય છે. ખ્યાલ આવે? સમજો નેક્સ્ટ ભવમાં એનું આયુષ્ય 100 સમય જ છે, 100 સમય, અને વિગ્રહ ગતિમાં 3 સમય નીકળી ગયા, તો ત્યાં જઈને એને 97 સમય જ એની પાસે છે. એવી રીતના ગણિત કામ કરે છે, બરાબર. હવે સમજો કે ત્યાં જઈને એને ગર્ભ આદિ જે અવસ્થા હોય અને એના જેટલા સમય, સમજો 9 મહિના એને ગર્ભમાં રહેવાનું છે, મનુષ્યમાં આવવાનો હોય, તો 9 × 3 = 270 ડેઝ, અને એનું આયુષ્ય 100 દિવસનું જોઈએ. તો જો પહેલા ઓલા 4 સમયમાં 4 ગણાયા એટલે 3 સમયમાં 3 ગણાયા, એના પછી ગર્ભના ટાઈમ ચાલુ થઈ ગયો. જો આપણે તો બર્થડે ક્યારે બનાવીએ કે જ્યારે બહાર આવીએ ત્યારે, પણ ત્યાં સુધી અંદર બી તો છે ને. તો આ ભાવ કયો કે આ ભાવ પણ મનુષ્ય ભાવ છે. ખ્યાલ આવે છે કે? તો વિગ્રહ ગતિ એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરવાની ગતિ. હવે અહીંયાથી જીવ મૃત્યુ પામે અને અન્ય જગ્યાએ જન્મ લે, તો એના આત્માના પ્રદેશો અહીંયાથી ગમન કરીને અન્ય સ્થાન પર એ સ્થળાંતરિત થાય છે. અહીંયા આ શરીર એમને રહી જાય અને ત્યાં જઈને જીવ નવા પરમાણુ ગ્રહણ કરવાનું શરૂ કરે, એની વચ્ચેની ગતિ એને વિગ્રહ ગતિ કહેવાય છે. બરાબર છે? આટલું ક્લિયર છે બધાને? હવે જો આ વિગ્રહ ગતિમાં કયા યોગ છે, એની એની ગતિ કઈ જાતની છે, એમાં કઈ જાતના જીવો હોય છે, એ બધાનું વર્ણન આવતા બધા સૂત્રોમાં આવશે. એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમથી કરશું. 25મા સૂત્રથી આપણે આગળ વધારશું. ચાલો જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી, તો હિ જપો દિગ્રહે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું. બોલો જીનવાણી મા તુનો જય.